ओपनिंग नरेशन पूर्व रेकॉर्डेड, ओपनिंग नरेशन पूर्व रेकॉर्डेड, एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी, विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં। આજે આપણે એક એવા યુગપુરુષની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ભારતીય દર્શન અને આધ્યાત્મિકતાને વિશ્વ ફલક પર એમ કહીએ કે એક નવી ઓળખ આપી।
સ્વામી વિવેકાનંદ।
હા, સ્વામી વિવેકાનંદ। આપણી પાસે કેટલાક સારા સ્ત્રોતો છે, જેમ કે સ્વામી વિવેકાનંદ, જીવન અને વેદાંત અને પૂર્વ પશ્ચિમનો સેતુ તરીકે તેમની ભૂમિકા પર પણ પુસ્તકો છે। આપણે પ્રયત્ન કરીશું કે તેમના જીવન અને કાર્યોમાંથી જે મુખ્ય વિચારો છે, કદાચ જે થોડા ઓછા જાણીતા પણ હોય, એને સમજીએ।
બરાબર, માત્ર જીવનની ઘટનાઓ નહીં પણ એ વિચારોનું મૂળ શું છે અને આપણા માટે આજે એનું શું મહત્વ છે।
ચોક્કસ, એમની પ્રસ્તુતતા સમજવાની કોશિશ કરીશું।
સાચી વાત છે, કારણ કે સ્વામી વિવેકાનંદ, જુઓ, એ માત્ર ઇતિહાસ નથી, એમના વિચારો તો આજે પણ એટલા જ જીવંત છે। આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે તેમણે પૂર્વની જે ગહન આધ્યાત્મિકતા છે અને પશ્ચિમનો જે તર્ક અને વ્યવહારવાદ છે એની વચ્ચે જાણે એક પુલ બાંધ્યો।
બરાબર, એક સેતુ।
હા, એક સેતુ। અને આ સમજવા માટે પેલો સમયગાળો સમજવો બહુ જરૂરી છે।
19મી સદીનો ભારત।
હા, 19મી સદીનો ઉત્તરાર્ધ। ભારત બ્રિટિશ રાજ હેઠળ હતું અને ખાસ કરીને બંગાળમાં માહોલ થોડો અલગ હતો, જેને આપણે બંગાળ નવજાગૃતિ કહીએ છીએ।
હા, રેનેસાન્સ।
બરાબર, એવો સમય જ્યારે ભારતીય પરંપરાઓ પર ફરીથી વિચાર થતો હતો। પશ્ચિમી શિક્ષણ, તર્ક, વિજ્ઞાન આ બધાનો પ્રભાવ પણ વધી રહ્યો હતો। એક બાજુ રાજા રામમોહન રાય જેવા સુધારકો હતા જે સમાજ બદલવા માંગતા હતા, બીજી બાજુ ખ્રિસ્તી મિશનરીઓ પણ ખૂબ સક્રિય હતા।
વૈચારિક ઘર્ષણ જેવું।
ચોક્કસ, અને આ બધાની વચ્ચે પ્રશ્ન એ હતો કે હિન્દુ ધર્મ પોતે શું છે, એની સાચી ઓળખ કઈ। એક તરફ પરંપરા હતી, બીજી તરફ આધુનિકતાનો પડકાર,
અને આજ એટલે આજ ગતિશીલ વાતાવરણમાં નરેન્દ્રનાથ દત્તનો ઉછેર થયો, જે પછીથી સ્વામી વિવેકાનંદ બન્યા। એમના પર આ બંને પ્રભાવ સ્પષ્ટ દેખાય છે, એક તરફ વેદ ઉપનિષદનું જ્ઞાન,
ઊંડું જ્ઞાન,
અને બીજી તરફ કાંટ, સ્પેન્સર, શોપનહોવર જેવા પશ્ચિમી ફિલોસોફર્સનો અભ્યાસ। એટલે જ કહેવાય છે કે શરૂઆતમાં તેઓ થોડા અજ્ઞેયવાદી પણ બન્યા હતા।
હા, એગ્નોસ્ટિક।
એગ્નોસ્ટિક
મતલબ કે ઈશ્વર છે કે નહીં એ તર્કથી સાબિત ન થાય ત્યાં સુધી કશું કહી ન શકાય।
બરાબર, એવી માન્યતા તરફ ઝુકાવ હતો,
અને કદાચ આ જ તર્કની શોધ એમને શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે લઈ ગઈ 1881ની મુલાકાત,
જે એમનો જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ।
બિલકુલ, શરૂઆતમાં તો નરેન્દ્રનાથ બહુ શંકાશીલ હતા, રામકૃષ્ણની વાતો, એમના અનુભવો પર સવાલો ઉઠાવ્યા, એમની પરીક્ષા પણ કરી એમ કહેવાય છે।
હા, સાંભળ્યું છે।
પણ ધીરે ધીરે રામકૃષ્ણની પેલી સરળતા, એમની અનુભૂતિની ઊંડાઈ અને એમનો નિસ્વાર્થ પ્રેમ એણે નરેન્દ્રનાથના તર્કને પણ સંતોષ આપ્યો અને હૃદયને પણ સ્પર્શી લીધો,
એટલે ગુરુ તરીકે સ્વીકાર્યા।
હા, અંતે સ્વીકાર્યા।
આ ગુરુ શિષ્યનો સંબંધ પણ અનોખો હતો। કહેવાય છે કે નરેન્દ્રનાથ ગાતા બહુ સરસ,
હા, મધુર કંઠ હતો એમનો,
અને એમના ભજન સાંભળીને રામકૃષ્ણ ભાવ સમાધિમાં ચાલ્યા જતા।
સાચી વાત છે, એ બતાવે છે કે તર્કની સાથે ભાવ અને અનુભૂતિનું પણ કેટલું મહત્વ હતું એમના માટે।
1886માં રામકૃષ્ણનું અવસાન થયું।
હા, અને પછી નરેન્દ્રનાથે પોતાના ગુરુ ભાઈઓ સાથે મળીને સંન્યાસ લીધો અને બન્યા સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી।
સંન્યાસ પછીનો સમય પણ મહત્વનો રહ્યો,
ખૂબ જ, લગભગ 5 વર્ષ, 1888થી 1893 સુધી તેઓ આખા ભારતમાં ફર્યા પરિભ્રામક સાધુ તરીકે,
પગપાળા,
મોટે ભાગે પગપાળા, ઓછામાં ઓછી સગવડો સાથે। તેમણે ભારતને જોયું, એની ગરીબી, નિરક્ષરતા, સમાજની સમસ્યાઓ બધું નજરોનજર અનુભવ્યું,
પ્રત્યક્ષ અનુભવ,
અને આ અનુભવે જ એમના મનમાં દેશ અને સમાજ માટે કંઈક કરવાની તીવ્ર ઈચ્છા જગાવી। એમને સમજાયું કે ખાલી પોતાનો મોક્ષ પૂરતો નથી, સમાજને પણ ઉપર લાવવો પડશે।
અને પછી આવ્યું 1893 શિકાગો
વિશ્વ ધર્મ પરિષદ, એક મોટો મંચ.
અને ત્યાં એમણે જે શરૂઆત કરી અમેરિકાના ભાઈઓ અને બહેનો,
બસ એ શબ્દોમાં જ જાદુ હતો. એટલી આત્મીયતા, એટલી સાર્વત્રિકતા
કે તાળીઓનો ગડગડાટ રોકાયો જ નહીં 2 મિનિટ સુધી.
હા, એ ખરેખર પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુ બાંધવાની શરૂઆત હતી.
અને પછી તો તેઓ વિશ્વવિખ્યાત થઈ ગયા.
હા, અમેરિકા યુરોપમાં વ્યાખ્યાનો આપ્યા, વેદાંત સોસાયટીઓ સ્થાપી, પશ્ચિમને પહેલીવાર ભારતીય દર્શનનો આટલો વ્યવસ્થિત પરિચય મળ્યો.
ભારત પાછા ફરીને તેમણે મહત્વની સંસ્થાઓ સ્થાપી, ખરું ને?
હા, 1897માં 2 મુખ્ય સંસ્થાઓ જે આજે પણ ખૂબ મોટું કામ કરી રહી છે. એક છે રામકૃષ્ણ મિશન,
જેનું ભાર સેવા પર છે.
બરાબર, શિક્ષણ, આરોગ્ય, કુદરતી આફતોમાં રાહત કાર્ય, આ બધું. અને બીજું છે રામકૃષ્ણ મઠ,
જે સંન્યાસીઓના આધ્યાત્મિક જીવન માટે છે.
હા, સાધના માટે. અને આ બંનેનો પાયાનો સિદ્ધાંત એક જ.
પેલો પ્રખ્યાત સિદ્ધાંત,
જીવસેવા, એ જ શિવસેવા. દરેક જીવમાં ઈશ્વર જુઓ અને એની સેવા કરો, એ જ સાચી પૂજા છે.
અને બેલુર મઠ એમનું મુખ્ય કેન્દ્ર બન્યું.
હા, કોલકાતા નજીક ગંગા કિનારે.
ચાલો હવે તેમના મુખ્ય વિચારો અને કાર્યો તરફ જઈએ. એમના ગ્રંથો મોટે ભાગે એમના વ્યાખ્યાનો અને પત્રોના સંકલન છે, બરાબર?
હા, મોટા ભાગે. અને એમાં 4 યોગ પરના પુસ્તકો ખૂબ જ મહત્વના છે.
રાજયોગ, પતંજલિના યોગ સૂત્રો પર આધારિત.
હા, પણ એને આધુનિક મન સમજી શકે એ રીતે રજૂ કર્યા, ધ્યાનની એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે.
પછી કર્મયોગ,
જે શીખવે છે કે રોજિંદા કામ પણ જો નિસ્વાર્થ ભાવે, ફળની આશા વગર કરો,
ઈશ્વરને અર્પણ કરીને,
તો એ પણ યોગ બની જાય છે, મુક્તિનો માર્ગ.
આ ખૂબ પ્રેક્ટિકલ વાત છે.
બિલકુલ. પછી છે જ્ઞાનયોગ. આ થોડું ગહન છે, અદ્વૈત વેદાંત પર આધારિત.
અદ્વૈત વેદાંત એટલે?
પેલું જીવાત્મા અને પરમાત્મા એક જ છે.
હા, મૂળભૂત રીતે એક જ છે, અલગ નથી. એ જ્ઞાન દ્વારા મુક્તિ. અને ચોથો ભક્તિયોગ,
પ્રેમ અને શ્રદ્ધાનો માર્ગ, ઈશ્વર સાથે ભક્તિથી જોડાવાનો માર્ગ.
એટલે એમણે બતાવ્યું કે માર્ગ ઘણા છે.
હા, દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે પસંદ કરી શકે.
આ બધાના મૂળમાં એમનો જે ક્રાંતિકારી વિચાર કહી શકાય તે પેલો વ્યવહારિક વેદાંતનો.
હા, પ્રેક્ટિકલ વેદાંત, આ શબ્દ જ ઘણું કહી જાય છે.
વેદાંત એટલે સામાન્ય રીતે તો એમ મનાય કે ઉપનિષદોનું જ્ઞાન, જે સાધુ સંતો માટે જ છે.
બરાબર, ગુફાઓ અને મઠો માટે.
પણ વિવેકાનંદે કહ્યું, ના, આ જ્ઞાન આપણા રોજિંદા જીવન માટે છે,
સમાજ સુધારણા માટે છે, રાષ્ટ્ર નિર્માણ માટે છે.
આ ખરેખર મોટી વાત હતી એ સમયે, આધ્યાત્મિકતાને જીવનના દરેક પાસા સાથે જોડવી.
હા, ખરેખર ક્રાંતિકારી વિચાર. અને આમાંથી જેમના મુખ્ય 4 સિદ્ધાંતો આવે છે, જે આજે પણ એટલા જ મહત્વના છે.
કયા કયા?
પહેલો, આત્માની દિવ્યતા. દરેક માણસ અંદરથી દિવ્ય છે, બસ એ દિવ્યતાને પ્રગટ કરવાની છે.
બીજો,
અસ્તિત્વની એકતા. આખું વિશ્વ, આખી સૃષ્ટિ એક જ પરમ સત્યનું રૂપ છે. જો બધું એક જ છે તો પછી ભેદભાવ શા માટે? આમાંથી જ પ્રેમ અને નૈતિકતા આવે.
ત્રીજો, ધર્મ સમન્વય. આ તો ખૂબ જાણીતો છે.
હા, બધા ધર્મો સાચા છે, રસ્તા અલગ અલગ છે, પણ મંઝિલ એક જ છે. પેલું નદીઓ અને સમુદ્રનું ઉદાહરણ.
બરાબર. અને ચોથો, જે આપણે પહેલા પણ વાત કરી,
સેવા એ જ પૂજા, જીવ એ જ શિવ. માણસની સેવા, ખાસ કરીને ગરીબ અને પીડિતની સેવા, એ જ સાચી ઈશ્વર પૂજા છે.
આ વિચારોનો પ્રભાવ કેવો રહ્યો?
જબરદસ્ત. ભારતમાં તો એમને આધુનિક હિન્દુ ધર્મના પુનરુદ્ધારક માનાય છે. રાષ્ટ્રનું જે ખોવાયેલું આત્મગૌરવ હતું એને જગાડ્યો.
હા, એમણે હિન્દુ ધર્મને એક વૈશ્વિક અને તાર્કિક ઓળખ આપી.
બરાબર, સંકુચિત કર્મકાંડોમાંથી બહાર કાઢીને. અને પશ્ચિમમાં યોગ અને વેદાંતની જે સમજ ફેલાઈ એમાં એમનો ફાળો ખૂબ મોટો છે.
આ નવી વિચારધારાને નિયો વેદાંત પણ કહે છે ને?
હા, નિયો વેદાંત, વેદાંતનું નવું આધુનિક અર્થઘટન.
જો એમની સરખામણી બીજા વિચારકો સાથે કરીએ તો
એ સ્પષ્ટ થાય કે તેઓ પરંપરાગત ઋષિઓથી અલગ હતા. પહેલાના ઋષિઓ મોટેભાગે વ્યક્તિગત મુક્તિ પર ધ્યાન આપતા.
જ્યારે વિવેકાનંદે સામૂહિક ઉત્થાનની વાત કરી, રાષ્ટ્ર નિર્માણની.
બરાબર, તેઓ એક આધ્યાત્મિક કાર્યકર્તા હતા. પૂર્વના રહસ્યવાદ અને પશ્ચિમીની વ્યવહારિકતાનો સમન્વય કર્યો એમણે.
કેટલાક લોકો એમની તુલના નિશ્ચય સાથે પણ કરે છે, શક્તિના આહ્વાનને લઈને.
હા, પણ એમાં મૂળભૂત ફરક છે. નિશ્ચયનો ભાર વ્યક્તિવાદ પર હતો, જ્યારે વિવેકાનંદનું કેન્દ્ર સાર્વત્રિક કરુણા હતી.
ગાંધીજી પર પણ એમનો પ્રભાવ હતો.
ચોક્કસ, આધ્યાત્મિકતા અને સામાજિક કર્મનું જોડાણ, વિલિયમ જેમ્સ જેવા મનોવૈજ્ઞાનિકો પણ પ્રભાવિત હતા. એલ્ડોસ હક્સલીની પરેનિયલ ફિલોસોફીમાં પણ એમના વિચારોનો પડઘો છે.
ભારતમાં તો એમનો વારસો આજે પણ જીવંત છે.
ખૂબ જ મજબૂત એક દેશભક્ત સંત તરીકે પૂજાય છે. એમના લખાણો ભાષણોએ ગુલામીની માનસિકતા સામે લડવાની પ્રેરણા આપી.
ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, નહેરુ આ બધા એમનાથી પ્રેરિત હતા.
અને રામકૃષ્ણ મિશન આજે પણ શિક્ષણ, આરોગ્ય, સેવામાં એમનું કામ આગળ વધારી રહ્યું છે.
અને વિશ્વસ્તરે
તેઓ આંતરધર્મીય સંવાદના પ્રણેતા ગણાય છે. પશ્ચિમને ભારતીય દર્શન અને યોગનો સાચો પરિચય કરાવનાર પહેલા મુખ્ય વ્યક્તિ.
એમના ચાર યોગ આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે.
હા, અને પેલી વાત, વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંવાદ એ આજે પણ કેટલી જરૂરી છે. માનસિક શાંતિ, સ્વ ઓળખ, સમાજસેવા આ બધા મુદ્દાઓ પર એમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
ચાલો એમના કેટલાક પ્રખ્યાત અવતરણો યાદ કરીએ. પેલું સૌથી જાણીતું,
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોબો નહીં.
કઠોપનિષદમાંથી પણ એમણે એને એક નવી ઉર્જા આપી.
હા, આપણી અંદરની શક્તિને જગાડવાનો અને સતત પ્રયત્ન કરવાનો સંદેશ.
અને પેલું વાક્ય, સૌથી મોટું પાપ તમારી જાતને નબળી માનવી તે છે.
આત્મવિશ્વાસ પર કેટલો ભાર, આપણી ક્ષમતાઓને ઓળખવાની વાત.
એ સમયની જે ગુલામ માનસિકતા હતી એના પર સીધો પ્રહાર હતો આ.
બરાબર.
એક બીજું જે મને બહુ ગમે છે, આપણે તે છીએ જે આપણા વિચારોએ આપણને બનાવ્યા છે, તેથી તમે શું વિચારો છો તેની કાળજી રાખો.
અરે વાહ, આજકાલ જે માઇન્ડફુલનેસની વાતો થાય છે.
હા, એના જેવું જ વિચારોની શક્તિ અને માનસિક શિસ્ત.
અને એમના આખા દર્શનનો સારાંશ જાણે એક વાક્યમાં આવી જાય રાજયોગની પ્રસ્તાવનામાંથી.
કયું વાક્ય?
દરેક આત્મા સંભવિતપણે દિવ્ય છે. ધ્યેય આંતરિક અને બાહ્ય પ્રકૃતિને નિયંત્રિત કરીને આ દિવ્યતાને પ્રગટ કરવાનું છે. આ કાર્ય દ્વારા અથવા ઉપાસના દ્વારા અથવા માનસિક નિયંત્રણ દ્વારા અથવા તત્વજ્ઞાન દ્વારા આમાંથી એક, વધુ અથવા બધા દ્વારા કરો અને મુક્ત થાઓ.
માર્ગ પણ અને લક્ષ્ય પણ અદ્ભુત.
ખરેખર.
જો કે આટલા આદરણીય હોવા છતાં સ્વામી વિવેકાનંદ વિશે કેટલીક ટીકાઓ અને અલગ દ્રષ્ટિકોણ પણ રજૂ થયા છે, એની વાત કરવી પણ જરૂરી છે.
ચોક્કસ, તટસ્થ રીતે જોવું જોઈએ. એમના સમયમાં જ કેટલાક રૂઢિચુસ્ત હિંદુઓ હતા જે એમના સુધારાવાદી વિચારોથી સહેમત નહોતા.
અને પેલી વિદેશ યાત્રા, દરિયો ઓળંગવો એ સમય નિષેધ મનાતો.
હા, એની પણ ટીકા થઈ હતી. આધુનિક સમયમાં કેટલાક વિદ્વાનો એમ કહે છે કે પશ્ચિમને હિન્દુ ધર્મ સમજાવવામાં તેમણે કદાચ તત્વજ્ઞાન પર વધુ ભાર મૂક્યો.
અને લોક પરંપરાઓ કે કર્મકાંડોની જટિલતાને થોડી સરળ કરી દીધી.
હા, જેથી એક સાર્વત્રિક ચિત્ર રજૂ કરી શકાય, આવું કેટલાક માને છે.
બીજો એક મુદ્દો જે ચર્ચાય છે તે મસ્ક્યુલર હિન્દુઇઝમનો.
હા, વિવેકાનંદે શારીરિક અને માનસિક શક્તિ કેળવવા કહ્યું હતું ગુલામી સામે લડવા માટે. આ વિચારને મસ્ક્યુલર હિન્દુઇઝમ કહેવાયો.
પણ કેટલાક આધુનિક હિન્દુ રાષ્ટ્રવાદી જૂથો એનો અલગ અર્થ કાઢે છે.
હા, એમના દ્વારા આ વિચારનો જે ઉપયોગ થાય છે એ ક્યારેક વિવેકાનંદના મૂળ સમાવેશી અને સાર્વત્રિક સંદેશથી અલગ જતો રહે છે એવી ટીકા થાય છે. આ ઉપરાંત કેટલાક બિનસાંપ્રદાયિક વિવેચકો માને છે કે એમનો આધ્યાત્મિક રાષ્ટ્રવાદ કદાચ ધાર્મિક સંઘર્ષોને અજાણતા પ્રોત્સાહન આપી શકે.
અને સ્ત્રીઓની ભૂમિકા વિશેના એમના વિચારો પર પણ ચર્ચા થાય છે.
હા, એમાં પરંપરાગત અને પ્રગતિશીલ બંને તત્વો જોવા મળે છે. એટલે આ બધી ચર્ચાઓ બતાવે છે કે કોઈપણ મહાન વિચારકનો વારસો બહુપરિમાણીય હોય છે, એના પર અલગ અલગ દ્રષ્ટિકોણ હોઈ શકે.
બરાબર. આ બધી ગહન વાતોની સાથે એમના વ્યક્તિત્વના કેટલાક રસપ્રદ પાસા પણ છે.
અચ્છા, જેમ કે?
એમની યાદશક્તિ. કહે છે કે ફોટોગ્રાફિક મેમરી હતી.
ઓહ, પુસ્તકોના પાના યાદ રહી જાય.
હા, એકવાર વાંચેલું વર્ષો પછી પણ કહી શકે.
અરે વાહ. અને પેલું સંગીતનું?
હા, સંન્યાસી બન્યા પહેલા તો કુશળ ગાયક હતા અને રમૂજ વૃત્તિ પણ સરસ હતી એમની.
ગંભીર ચિંતક અને હળવાશ પણ.
હા, અને પોતાના ગુરુભાઈઓ માટે ચા બનાવવા જેવા સાદા કામ પણ હોશથી કરતા. બંગાળી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી બધી ભાષાઓ પર પ્રભુત્વ.
અને પેલી વાત, પશ્ચિમી સંગીત.
હા, એ પણ નવાઈ લાગે એવી વાત છે. પશ્ચિમી શાસ્ત્રીય સંગીત ગમતું અને પિયાનો પણ વગાડી શકતા.
ખરેખર બહુમુખી પ્રતિભા.
સાચી વાત. ચાલો આટલી બધી ચર્ચા પછી શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ.
જરૂર. જુઓ,
સ્વામી વિવેકાનંદે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે, આધ્યાત્મ અને વ્યવહાર વચ્ચે એક સેતુ બનાવવાનો મોટો પ્રયાસ કર્યો. આજનું વિશ્વ ભલે ટેકનોલોજીથી જોડાયેલું લાગે, પણ ક્યાંક ને ક્યાંક વિચારોથી, માન્યતાઓથી વધુ વિભાજિત થઈ રહ્યું છે એમ નથી લાગતું?
હા, એવું લાગે છે ક્યારેક.
તો આવા સમયમાં શું એમનો વ્યવહારિક વેદાંતનો વિચાર,
એટલે કે આધ્યાત્મિકતાને રોજબરોજના જીવનમાં ઉતારવી,
અને ધર્મ સમન્વયનો વિચાર, બધા જ ધર્મો માટે આદર, શું આ વિચારો આપણને કોઈ નવો રસ્તો બતાવી શકે છે આપણા અંગત જીવનમાં, આપણા સમાજમાં?
અને પેલો જીવ એ જ શિવનો ભાવ.
બરાબર. શું એ ભાવના આપણી આસપાસની સમસ્યાઓ, જેમ કે અસમાનતા છે, સહાનુભૂતિનો અભાવ છે, એના ઉકેલ માટે આજે પણ પ્રેરણા આપી શકે છે?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
વિચારવા જેવો પ્રશ્ન છે. ક્લોઝિંગ લાઇન, પૂર્વ રેકોર્ડેડ ક્લોઝિંગ લાઇન. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.